તારીખ 27/7/1983 શ્રી પરમાગમસાર બોલ નંબર 322 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 154.
પરિચિત વિષય છે, લાકડું લોઢું જળ વીજળી એ તો પરિચિત પદાર્થો છે. દરરોજ જેનો સંયોગને વ્યવહાર છે, ઉપયોગ છે, એવા પદાર્થો છે એટલે એનો ઘરે પરિચિત પદાર્થો છે એટલે ભરોસો આવે છે. અને એ જ પદાર્થો સંયોગના કોઈ અપરિચિત પદાર્થો આવે તો એનો ભરોસો ન પણ આવે, આટલો વિચાર અહીંયા આવે એવું છે. પણ સામાન્યપણે અહીંયા જે દ્રષ્ટાંત છે એમાં તો સામાન્ય વાત છે કે ખરેખર તો વસ્તુ સ્થિતિ એવી છે કે એક રજકણ બીજા રજકણમાં કે એક રજકણ કોઈ જીવમાં કાંઈ કરી શકતું નથી, અથવા પરસ્પર કોઈ પદાર્થ એકબીજામાં પરમાં એકબીજાથી કાંઈ થતું નથી, આવી વસ્તુ સ્થિતિ છે. છતાં પણ જીવ બીજા પદાર્થથી લાભ નુકસાન વિશ્વાસથી સ્વીકારે છે, એટલી વાત તો ચોક્કસ છે. પરિચિત અપરિચિતને ન લઈએ સાથે તો પણ રોજિંદા વ્યવહારમાં વિશ્વાસ કરે છે એ વાત જરૂર છે. પૈસા ભરવા જાય ત્યાં કોઈ એમ નથી કહેતું, એક બાજુ રસીદ તૈયાર કરીને એક હાથમાં તમે મને રસીદનું પણ બીજા હાથમાં તમને પૈસાનું પણ, પૈસા એના કબજામાં બરાબર પેટીમાં મૂકી દીધા પછી પાંચ લખવાની શરૂ કરે છે. ન લખે તો વાત ખલાસ છે, પણ વિશ્વાસ મૂકે છે. કિટબારી ઉપર ટિકિટ લેવા જાય રેલવેમાં, પહેલા પૈસા આપે છે પછી ટિકિટ મળે છે, ભરોસો કરે છે કે નહીં? બીજાનો ભરોસો કરે છે કે આમ તો થવા નહીં, આમ તો થવાનું છે. મુદ્દો આટલો છે કે જો આ જીવ બીજા જળ અને બીજા ચેતન પદાર્થ ઉપર વિશ્વાસ રાખે છે કે આમાંથી આમ જ થશે, હવે પછી આમ જ થશે, પૈસા આપ્યા છે એટલે ટિકિટ આપશે જ, નહીં આપે એમ નહીં બને, અથવા વીજળી છે એની અસર કર્યા વિના રહેશે નહીં, લોઢું લાકડું એના સ્વભાવ ગુણ ધર્મ પ્રમાણે અગ્નિ પાણી પરિણમા વિના રહેશે નહીં, ભલે પરિચિત છે તો પણ એના સ્વભાવનો વિશ્વાસ કરે છે તો અહીંયા એમ કહે છે ભગવાન દિવ્યધ્વનિથી પ્રસિદ્ધ કરેલી વાત છે કે તારામાં જેમ એક આશ્ચર્યકારી જ્ઞાન શક્તિ છે, શક્તિ હોય ને એ કેટલું કામ કરે કે શક્તિને હદ હોય નહીં, જળની જડત્વ શક્તિ એટલી છે કે એને કોઈ પણ કરોડો ગમે પ્રક્રિયા કરવામાં આવે તો એમાં ચૈતન્ય પણ પ્રગટાવી શકાય નહીં. બેહદ જળપણું છે. જો જળ રજકણ પરમાણુમાં બેહદ જળપણું છે તો ચૈતન્યમાં બેહદ ચૈતન્યપણું છે. એ વાત તો ન્યાયથી પણ સમજી શકાય છે. જો ન્યાયથી સમજી શકાય છે તો એનો પરિચય કરીને એનો ભરોસો ઉત્પન્ન કરવો જોઈએ. પરિચયથી તો પાકો પ્રતીતિ આવે ને, ભરોસો આવે ને. તો જેનામાં આશ્ચર્યકારી જ્ઞાન શક્તિ છે કે જે જ્ઞાનનું સામર્થ્ય અનંત છે, અચિંત છે, અને એવી એવી અનંતી શક્તિઓમાં વ્યાપક ભગવાન આત્મા એકની જ્ઞાન શક્તિ જેવી તો અનંત શક્તિઓમાં એક દ્રવ્ય વ્યાપક છે. એવો ઘણી આવ્યો છે. અનંત શક્તિઓની વાત કરતા પણ ભેદનું ગ્રહણ કરાવતા નથી, ભેદનું અવલંબન કરાવતા નથી. ભેદ માત્ર જાણવાના વિષય તરીકે બાજુમાં રહી જાય છે અને એક દ્રવ્યમાં વ્યાપક છે એવો આત્મા અચિંત્ય શક્તિ અને સામર્થ્યવાન છે એને બતાવે છે. અનંત શક્તિઓ દ્વારા પણ અનંત શક્તિઓને બતાવવાનું પ્રયોજન નથી. અથવા શક્તિઓના કોઈ ગુણભેદને બતાવવાનું પ્રયોજન નથી. અને અનંત શક્તિઓ સદમસ્ત છે એ જાણી પણ શકતા નથી. કોઈ સદમસ્ત જીવોને જાણવામાં અનંત શક્તિઓ કેવી કેવી છે તે જણાતી નથી. અને દિવ્યધ્વનિ પર્યંત પણ એ શક્તિઓનું, અનંત અનંત શક્તિઓનું વર્ણન કરી શકાતું નથી. કેમ કે એની મોટા ભાગની તો વચન ગોચર નથી. પણ એક દ્રવ કેવું છે એની અનંત શક્તિઓ છે એમ પણ પ્રતીત આવે છે. જાણવામાં જ્ઞાન આદિ કેટલીક સંખ્યામાં ગણી શકાય એટલી શક્તિઓ બને, સમજી શકાય, સાંભળી શકાય, કહી શકાય, તો પણ પ્રતીત એમ આવે છે કે અનંત શક્તિઓ છે. જ્ઞાન એમ જાણી શકે છે, મતિશ્રુત જ્ઞાન એમ જાણી શકે છે કે આવી અનંત શક્તિઓ છે. કઈ કઈને કેટલી કેટલી છે એનું પ્રયોજન નથી એમ જ્ઞાન જાણે છે. એનું કોઈ પ્રયોજન નથી. છતાં આવી અનંત શક્તિઓ આવું પૂર્ણ દ્રવ્ય છે અને તે અનંત શક્તિઓમાં વ્યાપક છે એવું એનું અનંતતામાં એકત્વ છે એવું એનું અનેકાંતપણું છે. એકપણું અને અનેકપણું એક સાથે છે. અનેકાંતાત્મક પદાર્થમાં એકપણું અને અનેકપણું એક સાથે છે. અનંત શક્તિ તેનું અનંત અનેકપણું છે અને એ બધામાં વ્યાપક એક દ્રવ્યપણું છે તે તેનું એકપણું છે. એમ વસ્તુ એક અનેકાત્મક એમ છે. વિરુદ્ધ ધર્મો એક સાથે છે. એક સાથે આવા વિરુદ્ધ ધર્મોનું પદાર્થમાં રહેવું એમાં કોઈ વિરોધ નથી. એમ રહે છે, એમ હોય છે, એમ રહી શકે છે, થઈ શકે છે. અનેકાંતની ચર્ચા જ્યાં સમયસાર પરિશિષ્ટમાં કરી છે ત્યાં તો આખો અધ્યાત્મનો વિષય લીધો છે અને વસ્તુના સ્વરૂપને ત્યાં અનેકાંતથી સિદ્ધ કર્યું છે. અધ્યાત્મ એ રીતે આવ્યું છે કે એમાં ભિન્નતા સિદ્ધ કરી છે અને પરપદાર્થનું અભિન્ન પણ દોષ અને મિથ્યાભાવ છે અને અજ્ઞાન છે અને એનું ભિન્ન પણ તેનું જ્ઞાન છે. વેદ જ્ઞાન તે જ્ઞાન છે, બાકી બધું અજ્ઞાન છે. જુદાપણાનું જ્ઞાન તે જ્ઞાન છે. એ જ્ઞાન માત્ર કહીને સિદ્ધ કર્યું છે. પ્રશ્ન તો એમ ઉઠાવ્યો, તર્ક તો પોતે આચાર દેવે એમ ઉઠાવ્યો કે જ્ઞાન માત્ર કહેતા તો અન્ય ધર્મનો નિષેધ થશે, અને વસ્તુ અનેક ધર્મ સ્વરૂપ છે એટલે અનેકાંતાત્મક વસ્તુનું સ્વરૂપ છે, એને કહેનાર ત્યાગવાદ છે. એ અનેકાંત સ્વરૂપ વસ્તુ નહીં રહે અને ત્યાગવાદ પણ નહીં રહે, બંનેનો લોપ થશે. જ્ઞાન માત્ર કહેવા જતા તો બંનેનો લોપ થશે. આચાર્યે ત્યાંથી જ અનેકાંત સિદ્ધ કર્યું કે જ્ઞાન માત્ર કહેતા જુઓ અહીંયા અનેકાંત થાય છે, કે જ્ઞાન માત્ર કહેતા જ્ઞાનનું સપણું અને જ્ઞાન માત્ર કહેતા જ્ઞાન સિવાય રાગ અને પરનું અતપણું, એમ બે ધર્મ સિદ્ધ કર્યા. સતત એમ એક અનેક બે ધર્મ સિદ્ધ થાય છે એમ ત્યાં બે વિરુદ્ધ ધર્મ સિદ્ધ કર્યા. સતત તે પણ એ છે, બીજા પણ એ નથી, પોતા પણ એ છે પર પણ એ નથી. એવું જે અસ્થિ નાસ્તિ એવું પદાર્થનું ભિન્ન સ્વરૂપ છે એ ત્યાં સિદ્ધ કરી દીધું, અને એ રીતે જ્ઞાન માત્ર સ્વયં અનેકાંતને પ્રકાશે છે એમ કીધું. જ્ઞાન માત્ર કહેતા જ્ઞાન માત્રપણે આત્મા સ્વયં અનેકાંતને પ્રકાશે છે, અને એનું અનેકાંત છે અમૃત છે એમને એમ. એ તો બહુ શરૂઆતમાં નાખ્યું છે, એ અનેકાંતનો અધિકાર શરૂ કરતા એ વાત નાખી છે કે અનેકાંત એ અમૃત છે. અસ્થિ નાસ્તિ આદિ વિરુદ્ધ ધર્મ નથી, વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ પ્રકાશમાન થાય છે, અને એવું વસ્તુનું સ્વરૂપ સ્વરૂપ પરથી ભિન્ન સ્પષ્ટપણે અનુભવ ગોચર થતા આનંદ અમૃત ઉપજે છે, તેથી અનેકાંત અમૃતનું ઉત્પાદક છે એમ કહી શક્યા તો. અનેકાંત છે તે અમૃતનું ઉત્પાદક છે એવી વાત નથી. અહીંયા એ શૈલી છે, એવી એવી અનંત શક્તિઓમાં વ્યાપક ભગવાન આત્મા, પછી મહિમા કરી નાખ્યા તું તો, વ્યાપક જે દ્રવ છે એને વ્યાપક ભગવાન આત્મા એમ કરીને એનું પૂર્ણ પવિત્ર ભવરહિત સ્વરૂપ છે. ભગવાનને ભવ નથી, આત્માનું સ્વરૂપ પણ ભવરહિત છે. ભગવાન પવિત્ર છે, આત્મા પણ પવિત્ર છે. એવું અચિંત્ય શક્તિ અને સામર્થ નામ છે, જેની સામર્થ અને જેની શક્તિ ચિંતવનથી પણ માપી શકાય નહીં, ચિંતવનમાં આવી શકે નહીં, જ્ઞાનમાં આવી શકે પણ ચિંતવનમાં વિકલ્પ છે ને એ વિકલ્પમાં નથી આવતો. મતિ શુદ્ધ જ્ઞાનમાં આવે છે, પરિપૂર્ણ આત્મા પરિપૂર્ણ સામર્થ્ય જેવો કેવળ જ્ઞાનમાં જાણીને કહ્યો એવો આત્મા મતિ શુદ્ધ જ્ઞાનમાં નીચે આવે પરોક્ષપણે. ત્યાં પ્રત્યક્ષ જ્ઞાનમાં આવ્યો છે, અહીંયા પરોક્ષપણે એ જ્ઞાનમાં આવે છે, છતાં તે વિકલ્પમાં આવતો નથી, રાગમાં આવતો નથી, ચિંતનમાં આવતો નથી, એટલે ચિંતન મનનમાં આવતો નથી અને ભાષામાં આવતો નથી. એવું સામર્થ્યમાન છે, એવો મહાપદાર્થ છે ચૈતન્ય ભગવાનની, એવી મહાસત્તા છે એનો ભરોસો કરે, એનો અવલંબન લે, એનો આધાર એવો હું છું એમ જાણે તો એને ભવ ભ્રમણ છૂટી જાય. ભવ ભ્રમણ છૂટી જાય એમ નહીં, એના દુઃખ માત્ર છૂટી જાય, એને કોઈ દુઃખનો કણ ન રહે, એને અનંત સુખ ઉપજે, અનંત સમાધિ સુખ ઉપજે. પહેલો તો ચમત્કાર એ છે કે આનંદ અમૃતનું ભોજન થાય છે, પહેલા જ ભરો છે. બીજો ચમત્કાર એનો એ છે કે ત્યાર પછીની એની સર્વ સંવિજ્ઞાનની દશામાં ક્યાંય તે જ્ઞાની જીવને અસમાધાન થતું નથી કે આમ કેમ, આમ કેમ. તો વિચિત્રતાની સામે વિચિત્રતાની સામે આમ કેમ થાય છે, આમ કેમ? કોઈ પણ જાતની વિચિત્રતાની સામે અસમાધાન થાય ને, પણ વિચિત્રપણું, ચિત્ર વિચિત્રપણું એ તો વિશ્વનું સ્વરૂપ છે. વિશ્વ એક સ્વરૂપે છે જ નહીં, જગત એક સ્વરૂપે નથી, અનેક સ્વરૂપે છે, એટલે એનું નામ વિશ્વ પડ્યું છે. અનેકતા હોય ત્યાં વિશ્વતા એમ કહેવામાં આવે છે. વિશ્વનો અર્થ જ અનેકપણું છે. વિશ્વતા એટલે અનેકતા. અનેકપણું, વિધવિધપણું, ચિત્ર વિચિત્રપણું, એને વિશ્વપણું કહેવામાં આવે છે. એ બધું છે એટલે એનું નામ વિશ્વ પડ્યું છે. એમાં ક્યાંય અસમાધાન કરવાનો પ્રસંગ નથી. ખરેખર તો પોતાની અવસ્થા જોવે તો એમાં પણ એકપણું નથી, અનેકપણું છે. ક્યાંથી અનેકપણું શરૂ થાય છે? વિચિત્રપણું, વિચિત્રપણું, વિશ્વપણું ક્યાંથી શરૂ થાય છે? એના ઘર આંગણેથી શરૂ થાય છે. એની અવસ્થામાં વિચિત્રપણું છે કે નહીં, અનેકપણું છે કે નહીં? કોઈ એક એકરૂપ અવસ્થા રહે છે કે જીવની અવસ્થા જો એકરૂપ અહીંયા રહેતી નથી, સિદ્ધ અવસ્થાની જુદી વાત છે. અહીંયા વિશ્વમાં છે ત્યાં એની વાત છે. ત્યાં પછી જગતના બીજા જીવોને, બીજા પદાર્થોની અનેક વૈશ્વરૂપતા હોય પણ એમાં કોઈ આશ્ચર્ય પામવા જેવું શું છે? અને એમાં બીજી અવિશેષતા શું છે? અસામાન્યપણું શું છે? એ તો સાધારણ વાત છે. એટલે ક્યાંય અસમાધાન થતું નથી. બે વાત મોટી છે. એક તો જીવને આતુરતા છે, મોટામાં મોટી આતુરતા છે, એ અસમાધાનને લઈને છે. એને હાલતા ને ચાલતા અનેક તર્ક વિતર્ક, અનેક વિચાર વિકલ્પ આવે છે. એમાં એને ડગલે ને પગલે, પર્યાય પર્યાય અસમાધાન વર્તે છે. વસ્તુના સ્વરૂપ જ્ઞાનના અભાવને કારણે અથવા સમજ્ઞાનના અભાવને કારણે જીવને અસમાધાન વર્તે છે. એનું એને મૂંઝવણ છે, એનું એને દુઃખ છે, એની એને આકુલતા છે. એનું માપવાનું મીટર પણ એની પાસે નહીં હોવાથી એની એને ખબર પડતી નથી કે આ આકુલતા કેટલી. તો એ અનંતી આકુલતા છે. એને અનંત જગ્યાએ અસમાધાન છે, અનંત પડખે અસમાધાન છે, અનંત પ્રકારે અસમાધાન છે. તેથી તેની આકુલતા પણ અનંતી છે. પણ એવો કહેવાય એવો છે કે આકુલતાની એને ખબર પડતી નથી. જેમ કોઈ મુંબઈ જેવા મહાનગરની ગટર ખાલી થતી હોય ત્યાં ઝૂંપડા બાંધીને રહેનારાને એની દુર્ગંધને, એની ગંદકી એની એને ઘૃણા થતી નથી. ઠંડાશ પડે છે, ગટરો સાફ કરે છે. ગટરોને એટલે સેફ્ટી ટેન્ક સાફ કરે તો એમાં પડીને સાફ કરે. એનું મેલું છે એમાં પડીને સાફ કરે તો એની ઘૃણા નથી થતી. એનું કારણ શું કે એનું માનસ શક્તિ બહુ છે. જીવમાં દુઃખને પણ સહન કરવાની શક્તિ એની ઘણી છે. કેમ કે સુખ એનામાં આનંદ છે. શક્તિ ઘણી છે ને, ઘણી શક્તિ છે. અનંતકાળ સુધી નિગોદના દુઃખને સહન કરે છે, અનંતકાળ સુધી જન્મમરણના દુઃખને સહન કરે છે, અનંતકાળથી મિથ્યાત્વ સહિતના મૂંઝવણના દુઃખને સહન કરે છે. છતાં પણ એની જે શક્તિઓ છે એમને એટલી ને એટલી ઇન્ટેક્ટ જળવાઈ રહી છે. જરાય એમાં ખામી ઊભી થયા વિના એવી ને એવી અકબંધ છે. આવું એનું અચિંત્ય શક્તિનું સામર્થ્ય છે કે જેમાં કાંઈ કોઈની પહોંચ જાતા જાય એવું નથી. બીજાની તો કોઈની પહોંચ નથી, પણ એના ને એના વિભાવ ને એના ને એના દુઃખ, એના ને એના વિરોધી ભાવો જે એની પર્યાયમાં હોય એની પહોંચ એમાં નથી. આખું બધું જુદું છે. કાલ તો શું વાત આવી તો યાદ ન હોય, મારે ફરીને લેવું છે, ફરીને લેવું છે તો ત્યાં એ આવશે એવું થાય છે. એની વસ્તુ કેવી છે, શક્તિનો વિષય છે ને, કે જો આવી અસાધારણ અમાપ બેહદ શક્તિ છે જેની કોઈ સીમા નથી, જેનું કોઈ તળિયું નથી, મહાસાગરોને પણ તળિયું છે. આજે અહીંયા તો બધા જે છીછરા છે, આપણા જૈન દર્શનમાં જે મહાસાગર છે એમાં સૌથી મોટો મોટો દરિયો જેને મોટો સમુદ્ર કહીએ એ સ્વયંભૂ રમણ સમુદ્ર છે. જંબુદ્વીપ જે ગોળાકારે છે એને ફરતી બંગડીના આકારે રિંગ ગોળ 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 બધા દ્વીપ સમુદ્ર છે. એકથી બમણા એકથી બમણા એકથી બમણા કેટલા છે અસંખ્ય. એકથી બમણામાં પાંચમું સ્ટેપ પકડો તો ખબર પડે કે કેટલું બમણું થાય. બીજો આંક ન લેવો, એકને એક બે નો આંક લેવો, પહેલો જ આંક પકડો તો પહેલા સ્ટેપે બે થાય એમાં હું, પણ બીજા સ્ટેપે ચાર કે એમાં હું, ત્રીજા સ્ટેપે આઠ, આઠના બમણા સોળ એમને કરો તો કેટલું થાય એનો કોઈ હિસાબ નથી. અસંખ્ય થાય ત્યારે કેટલું થાય એ બધું અસંખ્યમાં જાય છે. એવા અસંખ્ય યોજનનો એ સમુદ્ર છે. એની પાસે તો આપણા મોટા મહાસાગર પેસિફિક એટલાન્ટિક જે કહેવાય છે એ તો બધા ખાબોચિયા દેવા લાગે છે. એના તળિયા પાંચ સાડા પાંચ માઇલ ઊંડા છે, બીજાના પણ તળિયા છે. આત્માના શક્તિના સમુદ્રને કોઈ તળિયું નથી, તળિયા વિના નથી. કેટલે ઊંડે જવાનું છે એમ કે છે, આત્મામાં ઊંડા ઉતરવાનો વિષય છે ને, ચાલતા તાકાત હોય તો ઊંડો જા. ઊંડો જઈશ હું, અંદરમાં ઊંડો જઈશ અને એ પારિણામિક ભાવે રહેલો શક્તિનો સમુદ્ર છે. એની ઉપલી સપાટીને સ્પર્શતા કેવું જ્ઞાન થશે. અંદર તો ઊંડો જવાનો ક્યાંય પ્રવેશ થાય એવું છે, એટલું એ સામર્થ્ય વાળું દ્રવ્ય છે. જેને અડતા સ્પર્શતા સર્વ શક્તિઓ પૂરી ખીલી ઉઠે, એના સામર્થ્યનો કોઈ હિસાબ કિતાબ મૂકી શકાય એવું એને એમ કહીને રહી જાય છે કે અતિ શક્તિ છે. એની કોઈ વિચાર વિકલ્પમાં માપમાં મૂકી શકાય એવું નથી. જ્ઞાનમાં માપ બરાબર આવી શકે છે, મતિ સુખ જ્ઞાનમાં એનું પૂર્ણ માપ આવે છે. એનો ભરોસો કરે એટલે પોતાપણે પોતે આવો છે એમ એને ભરોસો આવે. જોયા જ્ઞા આવે નહીં, ભાષા જ્ઞાન આવે એમ એમ કલ્પનામાં કેવી રીતે આવે આપણે હમણાં જે વિચાર્યો હતો. પંચ પરમેશ્વરનું આપણે સ્મરણ કરીએ છીએ ને, સ્વાધ્યાય કર્યા પહેલાં પંચ પરમેશ્વરનું સ્મરણ કરીએ છીએ. નમો સિદ્ધાંત પદ આવે છે, નમો સિદ્ધાંતમાં તો આખું પોતાનું સિદ્ધ પદ અંદરમાં ખડું છું હું વિવિધ જ્ઞાનમાં, તો નમો સિદ્ધાંત છે. નહીંતર નમો સિદ્ધાંત એટલે શું છે, ઉપર બોલે રામ રામ, ઘરના પાંજરામાં પાડે છે ને શીખડા બોલતા ત્યારે રામ રામ બોલે, એને ખબર નથી કે રામ શું છે. એને એમ કે આરું મરચું ને જમરૂખ ને લીમડું ને એવું કાંઈક મૂકે છે પાંજરામાં, આ રામ રામ આવું કાંઈક છે. એને ભયથી જે પદાર્થોનો છે, જે ચીજો એને ખાવા માટે મૂકવામાં આવે છે એના નામ લેવામાં આવે છે. અરે જમરૂખ ખાતું, હવે મરચું ખાય એને કરીને આપવામાં આવે છે. એમ એને રામ રામ કહ્યું છે ને એમ કે આ કંઈક આવું કંઈક છે, રીંગનું મરચું જે છે રામ રામ એના જેવું છે. નામ આવડે ને પદાર્થ જ્ઞાનમાંથી સાક્ષાત ન થાય, જ્ઞાનમાં ન થાય એનું સાકાર પણ જ્ઞાનમાં ન થાય, એનું સ્વરૂપ સાકાર ન થાય જ્ઞાનમાં, કે જે જ્ઞાન સાકાર સ્વભાવી છે. જ્ઞાન કેવું છે, સાકાર સ્વભાવી છે એમાં એનો આકાર ઉભો ન થાય તો એ કુકુરના મૃત અને રામ જેવું છે, બીજું કાંઈ નથી. એમ સમજવું જોઈએ એવું આત્મ સ્વરૂપ છે, જેવું સિદ્ધપદ છે એવું આત્મ સ્વરૂપ છે. એને એનો ભરોસો જ્ઞાનમાં આવતા થાય, નહીતર એને થાય નહીં. અને જો ભરોસો થાય તો એને એની અવસ્થામાં ભવ ભ્રમણ રહે નહીં, એ વાત ગેરંટેડ છે. સારી કંપની ગેરંટી આપે તો પણ વિશ્વાસ બેસે છે. આ તો ગોદરેજની ગેરંટી છે, આ તો ફલાણી કંપનીની છે, ઇંગ્લિશ કંપની છે, એની એટલી બરાબર ટકવા નહીં, એમાં ફેર નહીં પડે. આ તો સર્વજ્ઞ ભગવાનની ગેરંટી છે, એની પ્રમાણિકતા ગમે એટલી હોય પણ સર્વજ્ઞ ભગવાનની પ્રમાણિકતામાં તો કાંઈ ફેર પડે એવું. એટલા માટે એ વાત લેવામાં આવે છે કે આ બધી વાતો એવા જીવ માટે છે કે જેને ભવ ભ્રમણથી છૂટું 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 થઈ છે એના માટે છે. અને મુમુક્ષુના પરિણામના કેવા પ્રકારના પરિણામ હોય એના લક્ષણ બાંધતા, લક્ષણ કહેતા શ્રીમદજી આવું લક્ષણ કહ્યું કે જેને છૂટવું છે તેને કોઈ બાંધનાર નથી. જેને પોતાને સંસારથી ને દુઃખથી ને ભવભ્રમણથી છૂટવું છે એને આ જગતમાં કોઈ બાંધનાર નથી. એને કર્મનો અંબે બાંધે નહીં ને એને સંયોગોની અનુકૂળતા પ્રતિકૂળતાઓ નવું બંધન કરવા સમર્થ નથી. જેને છૂટવું છે એને કોઈ બાંધનાર નથી ને જેને બંધાવવું છે એને કોઈ છોડાવનાર નથી. જીનેન્દ્ર ભગવાન પણ એને છોડાવી શકે એમ નથી. સમો શરણમાં ગયો હોય અને મુક્તિનો સાક્ષાત ઉપદેશ ચાલતો હોય તો પણ એને કોઈ છોડાવનાર નથી. એમ કે જે બંધાય છે તે સર્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં બંધાય છે અને જે છૂટે છે તે પણ સર્વદ્રવ્ય ક્ષેત્રકાળ ભાવમાં છૂટે છે. સુવાનીજી પત્રમાં એક પત્રમાં લખ્યું છે, બંધ રૂચિ વાળા સર્વત્ર બંધકો પ્રાપ્ત કરતા હે, એમ કરીને લખ્યું છે. પત્ર સારો ચાલે છે. એક પદ પણ લીધું છે, એ વેદાંત પણ થઈ છે. તત્ર તત્ર સમાદાય બંધરૂચિ વાળા સર્વ ક્ષેત્ર કાળ આદિ ને બંધરૂપી રહેતા હે. આગળ થી સરસ કહ્યું છે, યહાં સંગ અસત્સંગ કા હૈ, કલકત્તા થી લખે છે. યહાં સંગ અસત્સંગ કા હૈ, ઉદય વિરત હૈ. બારમાં જે ગુરુદેવ નો સત્સંગ છે એ અહીંયા નથી, બાકી બધો અસત્સંગ છે. એક સત્સંગ છે અને બાકી બધો ધ્યાન અસત્સંગ છે. ઉદય નિરસ છે, દુકાન કુટુંબ પરિવાર એમાં ત્યાં રસ આવતો. વાણ કે યોગ નિકટ ભવિષ્ય મેં હોને કા આસાર નહીં દેતે, આકાર એટલે ચિહ્ન છે ને, આકારનો અર્થ થાય ચિહ્ન. ત્યાંનો સોનગઢનો સંયોગ નજીકના ભવિષ્યમાં થાય એવા ચિહ્ન દેખાતા નથી. અત્યંત અત્યંત ઉદાસીનતા હૈ, ઉદાસીનતા હૈ. તો વ્યવહાર ને તો બેભાનથી દશા હો જાયા કરતી હૈ. રોજિંદો વ્યવહાર ચલાવીએ છીએ એમ લોકોને દેખાય છે, પણ જાણે બેભાન પણ એ બધો વ્યવહાર. આ સ્થિતિ એક બાજુ છે. બીજી બાજુ સદગુરુ દ્વારા પ્રાપ્ત અનુભવ એસે કાળ મે વિષમતા આદિ કો સંતાપને વિદે સમાધાન છે. છતાંય બધું સમાધાન છે. વો અપ્રતિબદ્ધ સ્વભાવ સન્મુખ તીવ્ર વેગ કરે જો પુરુષાર્થ પડે છે એની વાત કરે છે. એની સૌથી શ્રેષ્ઠ હૈ વો શીઘ્ર મનોરથ પૂર્ણ હોને કા શુભ લક્ષણ હૈ. એનો મનોરથ છે પરિપૂર્ણ થવું છે, પૂર્ણ થઈ જવું છે. એવો જે મનોરથ છે તે શીઘ્ર પૂર્ણ હોને કા એની શુભ લક્ષણ હૈ. આજે કોઈ પણ હાલતમાં તીવ્ર પુરુષાર્થ ઉત્પન્ન થાય છે. બંધ વિનાનો અપ્રતિબદ્ધ સ્વભાવની સન્મુખ જે તીવ્ર પુરુષાર્થ થાય છે એ શુભ લક્ષણ છે. પછી એના ઉપરથી આ વાત લીધી છે કે આવી સંયોગોની વિચિત્રતા છે, સત્સંગની ભાવના છે, અસત્સંગમાં રહેવું પડે છે. પુરુષાર્થ છતાં એ વિચિત્રતામાં પુરુષાર્થ તો ચાલે છે, પૂર્ણતા નજીક દેખાય છે. આ બધી વાત થઈ ગઈ. હવે એના ઉપર સિદ્ધાંત આપે છે. પત્રમાં પણ સિદ્ધાંતિક વાતો કેટલીક આવી છે કે બંધ રુચિ વાળા સર્વ ક્ષેત્ર કાળાદિક મેં બંધ રુચિ ભૂમિ રહેતા હૈ, ઓર અબંધ રુચિ વાળા સર્વ ક્ષેત્ર કાળાદિક મેં અબંધ રૂપે હિ રહેતા હૈ. યહ નિયમ હૈ. આ સિદ્ધાંત છે. નિયમ કહો કે સિદ્ધાંત કહો, સિદ્ધાંત કઈ કહો છો? એના ઉપર આપત્તા પૂછી. દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની, જેને દેહાત્મ બુદ્ધિ ચૂકી છે, જેને પરમાત્માને જાણ્યા છે, યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધાય. જ્યાં જ્યાં એનું મન જાય છે સમાધાન અંદર ઊભું થાય છે. અસમાધાન જાતું નથી, સમાધાન પૂર્વક જ જાય છે. તીવ્ર તાપ વરસાદ ઇચ્છતી હૈ તો બાદલ જળરૂપ પરિણમ જાતે હૈ. કુદરતનો આ નિયમ છે. જ્યાં ઘણો તાપ પડે ત્યારે વરસાદ આવવાની નજીક જાતી જાય. બહુ તાપ પડે તો સમુદ્રનો કે વરસાદ જોરદાર થાય. એ તો કુદરત છે. પાણીની વરાળ નહીં થાય છે એ વાદળા થઈને. એસે ઘનિષ્ઠ નિમિત્ત નૈમિતિક સંબંધ જગત મેં હૈ, પર ઇનકે અસ્થિર સ્વભાવ કો જાનકર જ્ઞાની ઇનને નહીં ઇચ્છે. નિમિત્ત નૈમિત સ્વભાવ કે અભાવ સ્વરૂપ સહજ નિત્ય નિરીક્ષક સ્વભાવ કોઈ ઇચ્છતે હૈ, યહી યોગ્ય જી હૈ. આત્મા કઈ નહીં વાત પૂરી કરી દીધી.
ચિત્ત જાય ત્યાં ત્યાં સમાધાન થઈ જાય પછી પ્રવૃત્તિની કોઈ શ્રેષ્ઠતા કે હિંસાનો કોઈ ભાવ રહે નહીં, એટલે ઘણા પ્રકારનો વિવેક ન રહે.
વિવેક બે પ્રકારે ન દેખાય, ન દેખાય. બહારથી જે વિવેકને જોવાનો પ્રશ્ન છે એમાં બે પ્રકાર છે. એક તો ચોખ્ખો અવિવેક થાય, ઉદંડતા થાય, પ્રછંદતા થાય, ઉચ્છૃંખલતા થાય, ત્યાં વિવેકનો અભાવ ગણવામાં જોવામાં આવે છે. અને એક જ્ઞાતા દ્રષ્ટા પણ રહે ત્યારે પણ એમ લોકોને સમજાય છે કે આમાં તારાનસનો વિવેક નહીં થાય, પણ ખરેખર ત્યાં મહાવિવેક છે. સારું નરસું કરીને સાથે રાગવેશ થાય છે, સારું ગણતા રાગ થાય અને નરસું ગણતા દ્વેષ થાય, એ પરિસ્થિતિને ઓળંગીને અતિક્રમીને આગળ જઈને જ્ઞાતા દ્રષ્ટા આપણે કોઈ સ્થિર થાય, પણ એને અવ્યવસ્થિત થયો એમ ન કહેવાય. જેમ કોઈ પોતાના સ્વરૂપની ભાવનામાં આવીને સ્વરૂપસ્થ થવા અર્થે, સ્વરૂપસ્થ તો પોતાના ચોથા પાંચમા સંસ્થાન અનુસાર હોય, અને એકદમ સમાધિ દશા કેળવવા અર્થે મુનિપણો અંગીકાર કરે, ત્યારે ધન ભોગ વૈભવનો ત્યાગ કરે અને દીક્ષા અંગીકાર કરે, ત્યારે એને પાપનો ઉદય ન કહેવાય. સામાન્ય રીતે જેને પુણ્યના ઉદયના પ્રસંગો છૂટે એને પાપનો ઉદય લોકોમાં કહેવાય છે, પણ એ આંખ અહીંયા ન લાગુ પડે. એ કથન અને એ પ્રકાર અહીંયા લાગુ પડે નહીં, ત્યાં એને મહાપુણ્યનો ઉદય છે જો પુણ્ય પાપનો દ્રષ્ટિકોણ અપનાવવો હોય તો, પણ એથી વધારે એને મહાપવિત્રતાનો ઉદય છે. પુણ્યનો ઉદય એક બાજુ જો, પણ એની મહાપવિત્રતાનો ઉદય છે. એમ અહીંયા વિવેક અવિવેકની લૌકિક દ્રષ્ટિથી એક પર છે સ્થાન, એક પર સ્થાન છે કે જ્યાં એની અપેક્ષા લાગુ ન પડે, એનાથી નિરપેક્ષ અધર છે એવા, એવું જે મહાવિવેક પ્રત્યે છે જ્ઞાતા દ્રષ્ટાપણ, ત્યાં સારા દ્રષ્ટાપણાની ખબર પડતી નથી, એ વાત ત્યાં લાગુ પાડી શકાય નહીં, કેમ કે એનાથી એ પર સ્થિતિ થઈ ગઈ. નહી કરતો લોકો એમ કે કોઈ એક માણસ દીક્ષા અંગીકાર કરે છે અને એની સ્ત્રી છે એને બહુ દુઃખ થાય છે, કેમકે સામાન્ય રીતે ગૃહસ્થમાં એવો જ દાંપત્ય પ્રેમમાં પ્રકાર છે કે જાણે સ્ત્રીને પતિનો આધાર છે અને એ આધાર એનો છૂટી ગયો, અને શાસ્ત્રમાં એવા વર્ણન આવે કે જેમ કોઈનું મૃત્યુ થાય ને વાળ ખેંચી ખેંચીને રડે, એમ સ્ત્રીઓ એવી રીતે રડે. રાજા હોય એકથી અનેક સ્ત્રીઓ દીક્ષા અંગીકાર કરે ત્યારે એટલી દુઃખી થાય, હાથ પગ પછાડે ને પછાડો ખાય ને વાળ ખેંચે, તો એને લાગણી રહિત થઈ ગયો ને, દીક્ષા લેનાર લાગણી રહિત થઈ ગયો ને. બીજા જે નિષ્ઠુર પરિણામી જીવ છે એવો એ નિષ્ઠુર પરિણામી છે એમ ગણશો કે ભાઈ એ જીવ તો એકેન્દ્રની પણ દયાનો એને વિકલ્પ છે, એટલી કરુણા જેને ઉપજી છે, એટલી કોમળતા જેના હૃદયમાં ઉપજી છે એવો એ જીવ છે. ક્યાંથી જોશો એને? એના જ સગા છે ને, એની સામે તો આ દરકાર કરી દેવાની, અહીંથી એ શરૂઆત થાય કે કુટુંબમાં પરિવારમાં ઉપેક્ષા ઉદાસીનતા વળગાડ, જે વળગાડ એટલે લાગણીનો જે પ્રકાર છે એ થોડુંક ઓછું થાય. આધ્યાત્મિક લાઈનમાં કોઈ આવવાની શરૂઆત કરે ને ત્યારે કોઈ એમ આરોપ કરે લાગણી આ તમારે લાઈન જ ખોટી છે, લાગણી તમને ઘરમાં નથી, કોઈ લાગણી નથી, લાગણીને ઉડાડી દે એવી તમારી વાત છે, એમ નથી કરે. એ દ્રષ્ટિકોણ ત્યાં લાગુ જ પડતો નથી. ખરેખર તો એને એટલો વિવેક પ્રત્યો છે કે આખા જગતનો એને સરવાળો માર્યો છે કે આ જગતનો કોઈ પદાર્થ સામું જોવા જેવો નથી. સામું જોઈને સારું નરસું કરવું છે ને, અંતર્મુખ થઈને અંતરમાં સ્થિર રહેવા જેવું છે, અને આ જગતના કોઈ પદાર્થને સામે ઉપયોગ ફેરવીને જોવા જેવું નથી. આ એના વિવેકમાંથી જ્ઞાતા દ્રષ્ટાપણ ભટક્યું છે. પછી એને સારા દ્રષ્ટાનો વિવેક નથી, એવું નથી. ખ્યાલ તો બધો આવે છે કે લૌકિકમાં સારાપણું લત્તાપણું વ્યવહારનું વિવેક શું છે, બધો ખ્યાલ આવે છે. ખ્યાલ નથી આવતો એમ નથી, પણ એ માત્ર ધાર્મિક વિષયમાં જ એ વાત લઈ જાય છે અને એ જેટલો પોતાનો રાગ છે એટલું ત્યાં એને સારા નકશા પણ સાધકને ઉપજે છે. જેમ કે કોઈ ધર્મની નિંદા કરે, સદ્ધર્મને એનો વિરોધ કરે, સતનો વિરોધ કરે, સત્પુરુષનો વિરોધ કરે, સાધકનો વિરોધ કરે, સાધકને ઉત્સર્ગ કરે, એ પ્રકાર હોય. અને જો બીજા સાધકને રાગ હોય, રાગનો ઉદય હોય, તો એ બાજુનો પ્રશસ્ત દ્વેષમાં પણ આવે. એનો સારા નરસાનો વ્યવહાર વિવેક ભલે કહેવાય છે, તો પણ એ રાગ દ્વેષથી વિતરાગતાની પરિણતિ પર છે. એનો આંક ઊંચો છે, આનો આંક ઊંચો છે, એમ છે. એટલે એ જુદી જુદી દ્રષ્ટિકોણથી આખો વિષય વિચારવો જોઈએ. એક જ દ્રષ્ટિકોણથી બે વાત વિચારી શકાય એવું નથી, નહીંતર ન્યાય નહીં રહે. ન્યાયનું તો ખૂન થશે, પણ પરમાર્થનું પણ ત્યાં ખૂન થશે, એ પરિસ્થિતિ થાય. સિદ્ધાંતનું પ્રતિપાદન હોય તો દ્રષ્ટાંત આપણે લીધો છે કે રાગને જે નિષેધે છે એવા સાધક પરદ્રવ્ય સંબંધિત તો એને આગ્રહ કેમ હોય, પણ છતાં કોઈ એમ સ્થાપે કે પ્રતિમા જૈન દર્શનમાં ન સ્થાપવી જોઈએ. આ એક અત્યારે પ્રકાર ચાલે, સ્થાનક વાસનનો સંપ્રદાય 500 વર્ષ પહેલાંથી શરૂ થયો ત્યારે કોઈના ભેજામાં એવી વાત આવી કે પ્રતિમા, ભગવાનની પ્રતિમા ન સ્થપાય. કેમ ન સ્થપાય? કે એને એક દ્રષ્ટિકોણનો વિકાસ પચ્યો કે જો એક પ્રતિમાને સ્થાપવા જાઓ તો એના માટે મંદિર બાંધવું પડે. એક મંદિર બાંધો ને એની પ્રતિષ્ઠા કરો તો એટલો પ્રતિષ્ઠાનો આરંભ સમારંભ કરવો પડે, મંદિર ચણવાનો આરંભ સમારંભ કરવો પડે, પાયો ખોદો ને મકાન ચણો ત્યાં સુધી અનેક જીવોની ઈચ્છા થાય પ્રત અને સ્થાવરની. આ બધું દયાના દ્રષ્ટિકોણથી વિરુદ્ધ છે. ઘણા અનુસરનારા નીકળ્યા એ લોકો સંપ્રદાય સમૂહ થયો એટલે સંપ્રદાય તેથી મોક્ષ માર્ગથી આ વાત વ્યવહાર એ વિરુદ્ધ છે. હવે ગુરુદેવનો જન્મ એ સંપ્રદાયમાં થયો અને જ્યારે એમને શાસ્ત્રો વાંચ્યા ત્યારે 33 સ્વપ્ન એવા છે, 45 સિતાંબરના આગમ છે, એમાંથી પ્રતિમાના મુખ્ય મુખ્ય પ્રતિપાદનવાળા 12 શાસ્ત્રોને બાદ કરીને 33 રાખ્યા છે. પણ એમાં ક્યાંક ક્યાંક પ્રતિમાની વાત ગોળ ગોળ આવે છે. વિચિક્ષણતા એટલે ધ્યાન ગયું. એમણે શું કર્યું? દીક્ષા લીધી એ ગજા અધ્યયનમાં ઉતરી ગયા. કલાકો સુધી, દિવસના દિવસભર, મહિનાઓ વર્ષો સુધી, 2-4 વર્ષ શરૂઆત માટે એમણે 33ના બદલે 45 માંથી નાખ્યા. એ જ્યારે અધ્યયન કર્યું ત્યારે એમને 45માં કોઈ ચોખ્ખી વાત છે, પણ 33માં આ વાત છે. એટલે જે એમના પૂર્વાચાર્યો, વૃદ્ધાચાર્યો એમના કાળમાં જે હતા સંપ્રદાયના, એમના સંપ્રદાયમાં એની પાસે ગયેલા છે. પ્રતિમાની વાત લખી છે. ઓકે, આપણે ત્યાં યક્ષની પ્રતિમા એવું સ્થાપ્યું છે, અને યક્ષની પ્રતિમા સ્થપાયું નથી. આગળ પાછળ વાંચો તો ખરા, એમના વૃદ્ધ આચાર્ય ત્યાં એમ કહ્યું કે ગાંધી તારી વાત સાચી છે. સાહેબ તમે એમને મળે સાંભળેલા શબ્દો છે, પણ અત્યારે આ કહેવાય એવું નથી. જેમ અત્યારે એમ કોઈ કે ભગવાનને અલંકાર ન પહેરાવાય, વિતરાગને શૃંગારના સાધન ન હોય, કહી ન શકા. આ કહેવાય એવું નથી કે અત્યારે એને કહ્યું તો મારવા માંડે, મારીને કાઢી મૂકે, રોટલા બંધ થઈ જાય, આ પાણી કોઈ ન મળાવે. આમાં તો આત્માર્થ જ નથી રહેતો. તો પછી મોક્ષ માર્ગની કોઈ પણ વાતને વિપરીત સ્થાપવાનો પ્રસંગ હોય, ભલે વ્યવહારની વાત હોય, આત્માર્થ પહેલા ઉડી જાય છે. મારું કામ અત્યારથી નક્કી કરીને આખી શ્રદ્ધા સંપ્રદાયની ઉડી ગઈ. એક ઘડાકે સંપ્રદાયની શ્રદ્ધા ખરાબ પૂર્વ કર્મ ને લઈને આવ્યા હતા, ઉડી જતા વાર ન લાગે, સમજણ થઈ ગઈ. પછી ક્યાંય સમાધાન થતું નહોતું. 45 આગમ માંથી ફેરવી ફેરવીને ભગવતી સૂત્ર 17 વાર વાંચ્યું 45 પછી. પછી એમાં મળી કુદરતી સમયસાર કોઈ સંપ્રદાયના ઉપાશ્રયમાંથી મળી ગયું. આગ્રહ રાખે છે એમ લાગે. જયારે પ્રતિમા ની વાત નીકળતી ત્યારે એમ કહેતા બિલકુલ ખોટી વાત છે. આ ખરે પ્રતિમા ને કોઈ ઉડાવે બિલકુલ ખોટી વાત છે. ચાલે ની જે વાત મોક્ષ માર્ગ માં પ્રતિમાનો વિકલ્પ નિશ્ચય રત્નત્રયની સાથે વ્યવહારે આવ્યા વિના રહેતો નથી. આવે નહીં તો એને નિશ્ચય મોક્ષ માર્ગ પણ નથી એમ થાપે. એટલે ઉડાવે છે એને તો નિશ્ચય મોક્ષ માર્ગ છે જ નહીં એમ કરીને એ વાતને કોઈને એમ લાગે કે પણ આ રાગનો નિષેધ કરનાર આ પરગ્રહનો પ્રતિમા તો પરગ્રહ છે એનો આટલો બધો આગ્રહ રાખે છે કે આ સિદ્ધાંતનો વિષય છે. ત્યાં પરદ્રવ્યની વાત નથી પણ ત્યાં સિદ્ધાંતનો વિષય છે અને નિશ્ચય સાથે એને સંબંધ છે. નિશ્ચય સાથે સંબંધ વિનાની વાત નથી. ધ્યાનનું કારણ છે પ્રતિમાજી તો ધ્યાનનું આલંબનનું એ કારણ છે. ભલે વ્યવહાર કારણ છે અને એ ગૌણપણે સમ્યક દર્શનનું કારણ છે. મુખ્ય કારણો સિવાય ગૌણ કારણોનું જ્યાં વર્ણન ચાલ્યું છે ત્યાં પ્રતિમાજીને સમ્યક દર્શનના ગૌણ કારણો એટલે વ્યવહારનો વિવેક તો લોકોત્તર હોય છે. સમ્યક જ્ઞાનમાં વ્યવહારનો વિવેક તો લોકોત્તર હોય છે પણ જે વ્યવહારના વિવેક રૂપ રાગ દ્વેષથી પાર થઈને ઉપરની ભૂમિકામાં આરૂઢ થાય છે અને જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય છે ત્યાં એને વ્યવહારનો વિવેક ન રહ્યો અને સારા નફાની ગણતરી ન રહી એ વાત ત્યાં એને માટે કહી શકાય નહીં એ પરિસ્થિતિ છે. અને રાગ હોય તો એને એ પ્રકારે ત્યાં એને રાગની ભૂમિકામાં શું ખરાબ છે ને શું સારું છે એને સમજાયા વિના રહે નહીં. એનો વિકલ્પ એમ આવ્યા વિના રહે. ગૌણ પણ એટલે મુખ્ય કારણ બીજા છે. મુખ્ય કારણ તો આ તત્વ જ્ઞાનનો અભ્યાસ અને અંતર અભ્યાસ છે. ગૌણ એટલે એનાથી પણ કોઈ જીવને સ્વરૂપનું લક્ષ થાય છે. ભગવાનનો જે સ્થાપન છે ધ્યાનસ્થ અવસ્થામાં એમનો બાહ્ય દેખાવ પણ અંતર્મુખતાનું પ્રદર્શન કરે છે. જીવના અંતર્મુખ પરિણામ થતા બહારની સ્થિતિ આવી થાય એમ એના અંતર્મુખ પરિણામનું એ બાહ્ય પ્રદર્શન. જેમ ક્રોધ થાય ત્યારે આંખ લાલ થાય, હોઠ ફરી જાય, નાકનું તેરવું ફરી જાય છે કે નહીં ચહેરા ઉપર થાય. એમ જે ફેરફાર થાય છે વિકારી પરિણામમાં એમ અવિકારી પરિણામમાં પણ શાંતતા ઉપજે છે. શાંતતા ઉપજે છે નહીં પણ એની અંતર્મુખ જે સ્થિતિ છે એનો એની અંદર એક સંકેત છે બાહ્ય પ્રદર્શનમાં. જેને અંતર્મુખતા ઉપજે છે એને જાણે છે. જેને અંતર્મુખ ભાવનો કરી દે છે એને જાણે છે. એનો કોઈ નિષેધ કરે તો એ સમજે છે કે આને જ્ઞાન નથી અજ્ઞાન વર્તે છે. આ વાતનો નિષેધ ન હોય. જે અનાદિથી અંતર્મુખ માર્ગની એની અંદરના સૂજ નથી આવી એવી સૂજ પડે એવું ચિહ્ન છે અહીંયા. એક અહીંયા એક અવકાશ છે. એ અવકાશને કોઈ બંધ કરી દેવા માગે મોક્ષ માર્ગ ને આડે દરવાજો મૂકી દેવાનો વાત છે, મોક્ષ માર્ગ ને બંધ કરવાની વાત છે. એ વાતને એ જરા પણ અનુમોદે નહીં, પૂરેપૂરા નિષેધ છે. એના સ્થાનમાં એને જો એ વિકલ્પ ન આવે તો એની યોગ્યતા એટલી નીચી છે. એટલે એમ કહે છે કે કોઈ પણ સંતને સાધકને પરીક્ષા આવે, ધર્મની હાનિ થતી હોય ને પોતાને એ સ્થિતિ ન હોય તો એને કલાક ન આવે ૨૭૨૮ પાને. તો ધર્મી જીવને પણ હોય એમ બીજું છે, ધર્મી પણ જ્યાં રાગ છે ઉપલી ભૂમિકામાં નથી એવા જીવની વાત દીધી છે, બીજાનો તો પ્રશ્ન નથી. ધર્મી જીવ વાણીનો યોગ પુણ્યનો ઉદય હોય તો વાદ વિવાદ કરીને અસત્યનું ઉત્થાપન અને સત્યનું સ્થાપન કરે, એવો રાગ હોય એવો પુણ્યનો ઉદય હોય વાણીનો એવો યોગ હોય તો વાદ વિવાદ કરીને, વાદ વિવાદે કરે એમ, ધર્મી હોય ને વાદ વિવાદ કરે. ઉપલી ભૂમિકા માટે એમ છે કે સ્વધર્મી કે પરધર્મી સાથે વિવાદ કરવો યોગ્ય નથી, પણ એની ભૂમિકામાં તો એ કરે. પરંતુ તે ન હોય તો જ્ઞાનીને બારમા પુણ્યનો હોય તો બારમા ભલે ન એનો વાદ વિવાદ કરે, પણ અંતરંગમાં તો અસત્યનો નકાર અને નિષેધ અને તલ્લાક આવે. આ લીધું છે પૂજ્યપાદ સ્વામીનું છે, એ પૂજ્યપાદ સ્વામીનો પણ આવશે અનુભવ પ્રકાશની પાછળ લીધું છે ને, વિદ્વાન જ્ઞાની પંડિત થઈ ગયા, એનો જ્ઞાનો ગ્રંથ છે. ત્યાં શાંતિ જાળવી રાખનાર, મિથ્યા મધ્યસ્થતા રાખનાર, કે અમે તો મધ્યસ્થ છીએ, અમે રાગદ્વેષ ન કરીએ, અમે રાગદ્વેષ ન પડીએ, અમે તો મધ્યસ્થ રહી જઈએ. આ લાલ તારે મધ્યસ્થતા નથી, તારું નિર્પણ છે. એ મિથ્યા દ્રષ્ટિ છે, સમ્યક દ્રષ્ટિ ત્યાં શીતળ થઈને બેસી રહે નહીં. દાખલો પછી આવ્યા પછી કે પોતાની માતા ઉપર આળ આવે, કોઈ માતાને એમ કે તારી માતા આમ છે ને આમ છે ને આમ છે, તો શું સુપુત્ર ત્યાં સાંભળીને રહે? એમ જીનવાણી ઉપર કોપ થાય, જ્ઞાનની ઉપર કોપ થાય, તત્વથી વિરુદ્ધ કથન આવે ત્યાં ધર્મી તેને થઈ શકે. એ પણ એક પ્રકાર આવે છે, એ ભૂમિકાનો પ્રકાર. ત્યાં એ ભૂમિકામાં આવે તો એ નીચી ભૂમિકામાં છે, કાં તો એ ભૂમિકાને યોગ્ય પરિણામ જોઈએ ઉપર જાય નહીં. ઇષ્ટ છે એના માટે, કોઈ રાગ દ્વેષ કરવો ઇષ્ટ છે એમ કહેવામાં આવતું નથી. દ્રષ્ટિ પણ રાગ છે, ચોથા ગુણ સ્થાને રાગ છે, અભિરેસની દ્રષ્ટિ છે, ખાવાનો પીવાનો કુટુંબનો પરિવારનો ઘર આગળ ચારિત્રમોમાં ઉપજે છે, એ ચારિત્રમોમાં એને આ રાગ ના આવે એવું બધું આવે એમાં કઈ સવાલ નથી. એને તેથી વધારે રાગ ૭૩૩ શું વ્યવહારનો વિવેક નીચેનો ૭૨૪નો ગુણમાં વ્યવહારનો વિવેક જ છે. એ જ ગુણ કોનો સમાગમ કરવાથી સમ્યક શ્રદ્ધાનાદિ થાય અને આત્મવૃદ્ધિ થાય, તથા કોની સંગતિથી મિથ્યાત્વ પુષ્ટ થશે, ચાર ગતિનું ભ્રમણ એમને બન્યું રહેશે, દુર્ગતિનું કારણ થશે, તે બેની બરાબર પરીક્ષા કરીને નિર્ણય કરવો જોઈએ. આ વ્યવહાર નથી છે. બારમાં કોની સંગતિ કરવી, કોની સંગતિ ન કરવી, કોના સંઘમાં જવું, કોના પરિચયમાં રહેવું, કોના પરિચયમાં ન રહેવું, એ બધો એને વિવેક કરવો જોઈએ. બધી ઘણી વાત 166 લેવો છે ને ટાઈમ તો કે તો પ્રકરણ ત્યાં સંચાયેલું ચિહાય ચક્રનું પ્રધાન વિષયની પ્રધાનતાથી વિષયને ધ્યેય પણ બદલાવે છે એ 265 છે અને એ 265-66 ને 67 એક જ મથાળામાં છે 265-66 અને 67 ત્રણ ગાથા આ તો 268 છે કે આ ખોટો મંત્ર છે સચ્ચા શરણકારે સ્વયં બુદ્ધે હિ જુતિ મુદ્રે એ તો 268 ની ગાથા છે તો કોઈ ગ્રંથમાં એક બે ગાથા ઉચ્યુક્તિ યુક્તિ સંચિત્યો કાલમાં આગે યુક્તિ ઓર અનુભવ કા કાળ કહેતે હૈ બસ આટલી વાત યુક્તિ નો કાળ શું છે અનુભવ નો કાળ શું છે યુક્તિ એટલે સમજણ નો કાળ શું છે ને આરાધન નો કાળ શું છે સમજણ એનું પહેલું સ્ટેજ છે ને આરાધન સમજણ થયા પછીનું સ્ટેજ છે સમજણ કર્યા પહેલા કોઈને આરાધન ન હોય ને આરાધન સમજણ વગર હોય નહીં એટલે યુક્તિ માર્ગ છે એની સમજણ નો માર્ગ તત્વ કો ખોજતે સમય યુક્તિ માર્ગ કે દ્વારા આગમ કી બાત કો જાનના ચાહીએ જે આગમ દ્રવ સ્વરૂપ છે એને તત્વની ખોજ કરતી વખતે અન્વેષણ કરતી વખતે સંશોધન કરતી વખતે યુક્તિ માર્ગ દ્વારા એને એ વાતને જાણવી જોઈએ આરાધના કે સમય નહીં આરાધનાને સમયે યુક્તિ માર્ગનું કારણ આવશ્યકતા રહેતી નથી કેવું કે અનુભવ તો પ્રત્યક્ષતા વિશે હે એટલે પરોક્ષ છે જ્યારે સમજણ છે ત્યારે વિષય પ્રત્યક્ષ છે આરાધન કાળે જ્યાં પ્રત્યક્ષ છે આત્મવસ્તુ ત્યાં એને યુક્તિ લડાવવાનો પ્રશ્ન રહેતો નથી અથવા એને કોઈ ભેદ પ્રભેદથી સમજવાની જરૂર નથી એ વાતની